માણસની વૃત્તિઓ અનેક રંગથી પ્રભાવિત થઈ અને પ્રવૃત્તિ કરતી હોય છે. જ્યારે એને જેવા પ્રકારનો વૈચારિક અને માનસિક સંગ થાય ત્યારે વૃત્તિઓનો રંગ એના જેવો જ થઈ જતો હોય છે. જ્યાં જેને જેવો સંગ ત્યાં રંગ તેવો. ભોગ પ્રધાન રંગ હશે કે ક્રોધ પ્રધાન સંગ હશે, કોઈ પણ આવેશ તો એ આવેશનો ભાવ એ રંગ અને એ વૃત્તિમાં જ એનામાં ઉતરશે, એમાં મલિન થશે. જ્યારે માણસ પોતે સમજે તો જ એ સ્વસ્વરૂપને નથી એડજસ્ટ થયું, એ પોતાના સ્વરૂપને પોતાની જાતને જ્યાં સુધી ન ઓળખે અને અહંકારાદી જે ષડ રિપુઓ છે, છ શત્રુઓ છે, એની સાથે ભમ્યા કરતો હશે, વૃત્તિઓ એની સાથે ઉડ્યા કરતી હશે આકાશમાં, તો પોતાની જાતને ખૂબ જ મોટો માનતો હશે. પછી પદથી હશે, સત્તાથી હોય, બુદ્ધિથી હોય, ધનથી હોય, બળથી હોય કે રૂપથી હોય, પણ પોતાની જાતને અધિક માનતો હોય છે. અને તે વખતે અહંકાર રૂપ આકાશમાં ઉડતો હોય પોતાની વૃત્તિઓને પોષવા માટે અહંકારના આકાશમાં ઉડતો હોય અને અહંકાર જ પોસાતું હોય. એ ઊંટને અહંકાર થઈ ગયો, ચકલા જુએ, ઉંદર જુએ, સસલા જુએ કે એના કરતા હું કેટલો મોટો છું, શિયાળમાં કૂતરા જોવે એના કરતા તો ઘણો ઊંચો છું, વાઘસિંહને જોવે તો એને પણ ગણતરીમાં ન કરે, એટલે અહંકાર પોતાની ઊંચાઈ કે આથી આથી કરતા પણ હું ઊંચો છું, એમ ખૂબ અહંકાર થયો. પછી તો વનમાં એ જ રીતે એને ફરવા માંડ્યું, મારા જેવું કોઈ ઊંચું ના મળે, કોઈ ઊંચું ના મળે. એ ગર્વમાં ને ગર્વમાં આ માથું ઊંચું રાખીને અહંકારની સાથે ઘૂમે. તો જંગલમાંથી એક દાડો ફરતા ફરતા એક પાડની સામે પહોંચી ગયો પેલો ઊંટ, અને આમ નજર ઊંચી નાખી, આ શું વરી, આ જંગલની દુનિયામાં મારા જેટલો કોઈ ઊંચો છે જ નહીં, આ આવ્યો ક્યાંથી? પણ જ્યારે એને ઊંચું જોયું, દ્રષ્ટિ ઊંચી કરી, જ્યાં સુધી પોતાની સીમા એમ હતી ત્યાં સુધી ઉપર દ્રષ્ટિ જતી જ નથી કે હું જ મોટો છું, હું જ ઊંચો છું. પણ જ્યારે એને પાર તરફ દ્રષ્ટિ કરી, એની દ્રષ્ટિ ઊંચી ગઈ, ત્યારે એનો અહંકાર તૂટ્યો. ષડ રિપુના ભાવો પણ ત્યારે જ તૂટે છે કે જ્યારે એ પોતાની ક્ષમતાની સીમાને જુએ છે. ત્યારે ગગન ચડા જબ ગમ પાયા, દુર્વૃત્તિઓ પણ આપણને ઊંચે ચડાવીને પછાડે છે. દુર્વૃત્તિઓનો અહંકાર એ પણ એટલે ઊંચે લઈ જાય, એટલે ઊંચે લઈ જાય અને આખરે એ પછાડે. કારણ એ ક્ષણભંગુર છે, નાશવાન છે. સમજો એટલું, આ જગતનો જે કોઈ પદાર્થ નામ રૂપાત્મક છે એ સર્વનો નાશ છે. જેને નામ છે ને જેને રૂપ છે એ બધાનો નાશ છે. ઘડો છે, ઘડાનો નાશ થવાનો, કારણ કે એનું નામ છે અને એનું રૂપ છે, પણ એની અંદર રહેલી માટી, એ માટીનો નાશ થતો નથી. માટી શાશ્વત છે. એક વાસણ ફૂટી જશે તો એ માટી બીજું રૂપ ધારણ કરશે. એક માણસ મરી જશે ને એના આડકા અને એની જે રખિયા છે એ જેમ એ માટીમાં મળી જશે. નામ રૂપાત્મક આ જગત મિથ્યા છે, નાશવાન છે, એટલે એનો ક્યારેય પણ અહંકાર થવો જ ન જોઈએ. જ્યાં જ્યાં આ ભૌતિક સ્થૂલવૃત્તિનો અહંકાર જાગે છે મનોવૃત્તિ જ્યારે સ્થૂલ બનીને અહંકારને પોષે છે ત્યારે ત્યારે એ ઉર્ધ્વગામી થવાને બદલે એનું અધઃપતન થતું હોય છે. જેમ સદવૃત્તિઓ અધ્યાત્મ વિચારોથી ઉન્નત બનાવે છે, એમ અહંકાર પણ પોતાના માર્ગે એને ઉન્નત બનાવે, ક્રોધ પણ ઉન્નત બનાવે, સત્તા પણ એ નામરૂપાત્મક છે. જ્યારે આત્માને કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, એ પરમ આત્મતત્વ છે, સર્વવ્યાપક છે, એનો નાશ નથી, એ અવ્યય અને શાશ્વત છે. એટલા માટે પોતાના સ્વસ્વરૂપ સાથેનું વૃત્તિઓની અને સુરતીઓનું કરેલું અનુસંધાન હંમેશા એને ઉર્ધ્વગામી બનાવશે. પણ એ સિવાયનું આ ભૌતિક શરીરના ભોગોના જે કોઈ સંબંધો છે, ઇન્દ્રિયોના અને ભોગોના, એ બધા નામરૂપાત્મક છે, ક્ષણભંગુર છે, નાશવંત છે. જેમાંથી શોક અને મોહ મળે છે, જેમાંથી શોક ઉત્પન્ન થાય, મોહ ઉત્પન્ન થાય, એ ક્ષણભંગુર છે, નાશવંત છે, શાશ્વત નથી. પણ જે શાશ્વત છે એના માટે તો કહે છે, તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યતિ. ત્યાં શોક મોહનો લગારે આવિર્ભાવ સહેજ પણ નથી, એકત્વમ અનુપશ્યતિ. બસ માત્ર પોતાનું લક્ષ્ય બ્રહ્મ, બ્રહ્મચિંતન, કે જ્યાં આગળ નુરત ભયા હૈ નરત કિયા હૈ ઉલટી, એ નરતરૂપ આત્મા પોતાનું સ્વસ્વરૂપ, પોતાનો સ્વપ્રકાશ, એ જ એક શાશ્વત છે. બીજા ભૌતિક સંબંધો, વ્યવહારિક જે કોઈ ઉત્થાન છે, એ પતન માટેનું છે. જીવનભર એ પોતાની સાથે રાખે પોતાનું ઉત્થાન, પોતાની ઇજ્જત, પોતાનું ગૌરવ, પણ એક દિવસ શરીર છૂટતા એ બધું જ છૂટી જશે, આપોઆપ અહીંનું અહીંયા રહી જશે, કશું જ સાથે નથી આવવાનું. એકમાત્ર શાશ્વતતા, અનંતતા પોતાના સૂક્ષ્મ શરીર આત્માની છે. એ જ એક શરીરથી બીજા શરીર સુધી જઈ શકશે. જ્યાં માણસ ચિંતનશીલ છે, જે સત્સંગ પરાયણ છે, એને જ આ પ્રકારની સમજણ પ્રાપ્ત થઈ શકે છે. એ જ વૈચારિક સ્તરને ઊંચું લઈ જઈ શકે છે. પણ જેની પાસે સત્સંગ નથી, જેની પાસે ચિંતન નથી, એનું વૈચારિક સ્તર હંમેશા નીચું હશે, હલકું હશે. એના વિચારોમાં અલકટ વૃત્તિઓ જ સતત પરોવાયેલી રહેતી હશે. સત્સંગ એક એવો છે કે માણસને ઉર્ધ્વગામી બનાવે છે. એનું ચિંતન, એના વિચારો એને હંમેશા ઉપર ઉઠાડે છે. અને એટલા માટે જ મહારાજે કહ્યું, લક્ષ્મણદાસજી મહારાજે, ગુરુ મહારાજનો સંગ થયો સદગુરુ મોય આન મિલે, ત્યારે કહ્યું ગગન ચડા જબ ગમ પાયા. જ્યારે મનોવૃત્તિ, ચિંતન ઉર્ધ્વગામી બન્યું, સારા ઉચ્ચ વિચારો આવવા લાગ્યા, ત્યારે જ મારામાં એક ઊંચી દ્રષ્ટિ આવી, ઊંચા વિચારો આવ્યા, સારું ચિંતન આવ્યું, અને એના કારણે હું સારું જોવા લાગ્યો. જગતમાં દ્રષ્ટિ પડશે ત્યાં પણ ભોગો જ દેખાશે, પણ જ્યાં બ્રહ્મચિંતન હશે, ભજન કે સાધન હશે, તો ત્યાં ગાડી કવિ કહે છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે જ્યાં ત્યાં યાદી યાદી ભરી છે આપની, ત્યાં ગાડી ભગવાનની સ્મૃતિ થશે. કોઈક યુવાન છોકરો પોતાના ઘરડા મા બાપને સ્કૂટર ઉપર કે ગાડીમાં બેસાડીને દર્શન કરવા લઈ જાય, ત્યારે શ્રવણની યાદ આવે કે પેલો શ્રવણ ટોપલાની કાવડમાં લઈ જતો હતો, આ છે તે પેટ્રોલ ડીઝલની કાવડમાં લઈ જાય છે, પણ શ્રવણ આજે પણ છે. સ્કૂટર ઉપર પતિ પત્ની જતા હોય ત્યારે એમ થાય કે આ કૃષ્ણ અને રુક્ષ્મણી જઈ રહ્યા છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની, એની પાછળ જોવાની દ્રષ્ટિનો ભાવ હોય છે. કૃષ્ણ રથમાં બેસાડે રુક્ષ્મણીનું હરણ કરી દે, તો દ્રષ્ટિ માણસની ઊંચી હોય તો જગત આખું એને એક નવા સંસ્કારવાળું દેખાશે. એમાં જૂની જે કંઈ આપણી દ્રષ્ટિ છે એમાં નવું દેખાશે, અને નવામાં જૂનો સંસ્કાર પણ દેખાશે. એટલે સૌથી પહેલાં આપણે આપણી જાતને, આપણી આપણા વૈચારિક સ્તરને ઊંચું લઈ જવાનું આવશ્યક છે, જરૂર છે. નવરા બેસીએ છીએ ત્યારે હંમેશા અલકી જ મનોવૃત્તિ તરફ વિચારો દોડ્યા કરતા હોય છે. કાળજી ત્યાં લેવાની છે. જ્યારે પણ સમય મળે, અવકાશ મળે, ત્યારે મનોવૃત્તિને ઉર્ધ્વગામી કેવી રીતે રાખવી, એના માટેનું કયું સાધન મારે મારી સમીપમાં રાખવું, મારે મનથી વિચારોથી ક્યાં રહેવું, એ બધું જ એને નક્કી કરવું પડે. જેમ કોઈ વ્યસની હોય, સાંજ પડે એટલે એને તલપ લાગે, રહેવાય જ નહીં, લેવું જ પડે, પણ બરાબર એ જ સમય કોઈ સત્સંગ કે મંદિરની અંદર આરતીમાં જઈને બેસી જાય ને, સમયને પસાર કરી દે તો છૂટે શક્ય છે. કારણ એણે પોતાનો સંગ બદલી નાખ્યો, પોતાનો વિચાર બદલી નાખ્યો, સંકલ્પ થયો. તો ગગન ચઢા જબ ગમ પાયા, અક્કલ ત્યારે જ આવી, સારા વિચારો ત્યારે જ મળ્યા કે હું સત્સંગમાં કોઈ સતચિંતનની અંદર આગળ વધે. બાકી સામાન્ય જનજીવન તો પશુ જેવું હીન છે. કમાવું, ખાવું, પીવું, ઊંઘવું અને ભોગવું, આ ચાર પાંચથી છઠ્ઠી કોઈ બાબત નહીં હોય એના જીવનમાં, એના મનમાં, કારણ એની અજ્ઞાન અવસ્થા, એની સુષુપ્ત અવસ્થા છે. પાસે બધું જ પડ્યું હોવા છતાં નથી ઉકેલી શકતો, નથી જોઈ શકતો, કારણ આંખ જ બંધ છે. બધું જ હોય પણ આંખ બંધ કરેલી રાખી હોય કંઈ જ નહીં દેખાય. એને જોવા માટે આપણી સમજણની આંખ, જ્ઞાન ચક્ષુ ઉઘાડવા જ પડશે. ભગવાનને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવવું તું અર્જુનને, તો કે છે કે અર્જુન તને આંખ, તારી આંખોથી મારી મારું સ્વરૂપ નહીં દેખાય. સ્વાભાવિક છે, જ્યાં માણસ રાગદ્વેષ ભેદભાવથી જોયા કરતો હોય એકબીજાનું, મારા તારાનું, તેમાં સર્વસ્વની દ્રષ્ટિ ક્યાં આવવાની હતી? સ્પષ્ટ કહ્યું કે આ પાન, આ મારા છે ને, આ કાકા છે ને, આ દાદા છે ને. માતુલા સસુરા પૌત્રા શાલા સંબંધી ન સથા એતા નહંતું ઈચ્છામિ, મારી નાખે તો પણ મારે મારવા નથી. તો કે જેને મારા તારાની અંદર વાત આવી ગઈ અને એનું પરિણામ આસક્તિને વ્યામોહ ઉત્પન્ન થયો. હવે જ્યાં સુધી આ વ્યામોહ ન નીકળે મનમાંથી ને દ્રષ્ટિમાંથી, ત્યાં સુધી ભગવાનની સર્વવ્યાપકતાનો પરિચય ક્યાંથી થાય? એટલે સૌથી પહેલાં ભગવાને કહ્યું, તારી આ દ્રષ્ટિ કાઢ, નહીં ચાલે. દેવ્યમ દદામી તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ, મારા ઐશ્વર્યને તારે જોવું છે, આ દ્રષ્ટિ બદલી કાઢ. આપણે પણ આપણા વ્યવહારમાં સંકુચિત દ્રષ્ટિ, સ્વાર્થની દ્રષ્ટિ છોડી દઈએ અને દ્રષ્ટિને વસુદૈવ કુટુંબકમની ભાવના રાખીએ, આ પણ આપણું જ છે ને. કાંઈ નહીં, ઘી ઢોરાયું તો ખીચડીમાં છે ને. જ્યાં સુધી આવો ભાવ ન આવે ત્યાં સુધી પરમાત્માનું દર્શન સર્વત્ર થઈ ન શકે. ભાવ એક જ, જ્યાં જશે ત્યાં, બે વરસાદ જ્યાં પડ્યો ભલે, એ લોકો તો સુખી થશે, એમને તો ત્યાં શાંતિ થઈ ગઈ, બસ. અહીં નથી પડ્યો એનો કચવાટ નહીં. પેપર વાંચે ને સાંભળે એક વરસાદ, સારું, ભલે, આનંદ થયો ત્યાં. આ ભાવ હોય, આ સંકુચિત ભાવના કાઢી નાખીને આપણી ભાવના સર્વવ્યાપી બને, કે ભલે મહીસાગરના પાણી 3 વર્ષથી આપણને ન આલતા હોય, પણ જે ગામડામાં પીવાનું પાણી નથી ત્યાં સુધી પહોંચે છે ને, આપણા ભાઈઓને એટલી તો શાંતિ છે એ માનવ. આનું નામ છે ઉદાર દ્રષ્ટિ. સ્વાર્થ દ્રષ્ટિ છોડ્યા સિવાય માનવતા આવતી નથી, અને માનવતા સિવાય જીવનમાં પ્રભુતા આવતી નથી. એને વ્યાપક પણ જોઈએ. સર્વમાં મારા જેવો જ ભગવાન બેઠેલો છે. જે મારામાં છે એ સર્વમાં છે. મારે જેની જરૂર છે અત્યંત એની બીજાને પણ જરૂર છે, જ્યાં નથી ત્યાં પહોંચવું જોઈએ. આવી વ્યાપક દ્રષ્ટિ આવે તો જ વિરાટ સ્વરૂપનું દર્શન થાય. ભગવાને અર્જુનને સમજાવ્યા પછીથી એને દ્રષ્ટિ આપી, એટલે આ દ્રષ્ટિ. તો પછી તો જેને મારવાના હતા એ બધા ભગવાનના સ્વરૂપમાં દેખાયા, બધા જ. દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથા અન્યાન્યપી યોદ્ધ વીરાન, આ બધા જ ભગવાનની અંદર દેખાવા માંડ્યા. કોઈ બાકી નહીં, બહાર લેવા ક્યાં જવા. એટલે જ્યારે અર્જુનની દ્રષ્ટિ ઉર્ધ્વગામી બની ત્યારે વિરાટમાં પ્રભુના દર્શન થયા, પ્રભુના વિરાટમાં દર્શન થયા. દ્રષ્ટિ ઉદાર રાખવી જ પડે. ભૂખ જેવી મને લાગે છે એવી આ ભિક્ષુકને પણ હશે જ. એમાંથી એને થોડુંક આપું. માણસ તાપમાંથી આવે, તરસ્યો છે, જે ઠંડુ પાણી મને ભાવે છે ને ગમે છે આને આપીશ તો એને પણ એટલો સંતોષ થશે. બીજું આવી મળશે એની ફિકર ના કરો, નહીં મળે તો વાંધો નહીં. આમ ગગન ચઢા જેમ જ્યારે વૈચારિક આપણી ઉદારતા આવે ને ત્યારે જ બીજામાં આપણને સેવાની ભાવના આવે, બીજાનામાં આપણને પ્રભુનું દર્શન થાય અને એની સેવા કર્યાનો આનંદ આપણને થાય. ઓહ, મેં અને પ્યાલો પાણી પાયો, ખૂબ તરસ્યો હતો, તાપમાંથી આવ્યો, ખૂબ ભૂખ્યો હતો. રંતી દેવના કેટલા દિવસના ઉપવાસો, પાણી પણ નહીં પીધેલું, ખાધેલું નહીં. કેટલા બધા દિવસો પછી જ્યારે એને અન્ન પ્રાપ્ત થયું, એને રાંધીને ચાર ભાગ કર્યા અને વેચીને ખાવાની શરૂઆત કરતા હતા, ત્યાં એક ભિક્ષુક આવ્યો, મારા પ્રાણ જાય છે, મારે ભોજન જોઈએ, ભિક્ષા જોઈએ છે. વારાફરતી બધું જ આપી દીધું. ગગન ચઢા જબ ઉદારતાનો એનામાં ભાવ આવ્યો. ચારે જણે પોતાનો હિસ્સો વારાફરતી આપી દીધો. ગમ પાયા ગગન ચઢા જબ ગમ પાયા. જ્યારે એનામાં માનવતા આવી, કોઈ કંઈક ભિક્ષુના જીવનને, એના પેટને, એની ભૂખના ખાડાને પૂરવા માટે આવી ઉદારતા આવી પોતાના સ્વાર્થને છોડીને, તો ગમ પાયા. એમાંથી ભગવાનના દર્શન થયા, સાક્ષાત નારાયણ. કથાનો વસ્તુ હેતુ એ છે કે આપણા જીવનની અંદર સદગુણ જેટલો કેળવાશે એટલું જ જીવન આપણું સૌમ્ય, ભગવત પરાયણ અને ભગવાનને પ્રિય થશે. જ્યાં પણ આપણામાં કરુણા દ્રષ્ટિ આવશે, સેવા દ્રષ્ટિ, સેવાનો ભાવ આવશે, કોકના દુઃખના ભાગીદાર થવાની મનોવૃત્તિ જાગશે, ત્યારે ત્યારે ઈશ્વરનું દર્શન આપણને આપણામાં થશે સાત્વિકતાથી. કારણ આપણે સ્વાર્થ ત્યાગ કર્યો છે. સ્વાર્થમાં જ કલિયુગ રહે છે, સ્વાર્થમાં જ શેતાન છે અને સેવામાં સર્વેશ્વર એવો પરમાત્મા છે. ત્યાગની વૃત્તિ હશે, આપણામાં સદભાવ જાગ્યો હશે તો પરબ્રહ્મ બીજામાં દેખાતાની સાથે આપણા આત્માનો આનંદ આપણને ખૂબ મળશે, સરસ મળશે કે મારાથી એક બહુ સારું કામ થયું. એક ભૂખ્યાને કે એક તરસ્યાને હું પાલો પાણી કે કોળીઓ આપી શકું. અંદરનો આત્મા પ્રસન્ન થશે, સ્વાર્થથી નહીં પરમાર્થથી. જેની પાસે પરમ અર્થ છે એ જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ બાબતનું લક્ષ્ય આપણા જીવનની, કોઈ પણ પ્રવૃત્તિ આપણી ઊંચામાં ઊંચી હશે નહીં તો એમાં ઈશ્વરના દર્શન અવશ્ય થશે. પણ જ્યાં મનોવૃત્તિ હલકી હશે, વૃત્તિઓ માત્ર સ્વાર્થ ભરેલો હશે, તો પોતાના જીવનની અંદર રહેલી દુર્વૃત્તિઓ એકઠું કરવાની, ક્રોધ અને આવેશમાં આવવાની, એ જ વૃત્તિઓને પોષણ મળશે. સમજણ ત્યારે જ આવે છે કે જ્યારે મનમાં વિચારોની ઊંચાઈ વધે છે. સુરત ભયા હૈ સુલટી, અને એવી જ વૃત્તિઓ જ્યારે દ્રઢ થાય ને, ત્યારે આપણી સુરતાઓ જે ઉલટી હતી તે સુલટી થઈ શકે છે. જે માન્યતાઓ ભ્રામક હતી એ વાસ્તવિકતામાં આપણે આવીને ઉભા રહીશું. જ્યાં આગળ સ્વાર્થ હતો આપણા વિચારોમાં, ત્યાં પરમાર્થ આવીને ઉભો રહીશું. કારણ વૃત્તિઓ પલટાઈ ગઈ, એણે દિશા ફેરવી નાખી, એણે પોતાની ગતિનું મોડું ફેરવી લીધું, સ્વાર્થ તરફથી ફેરવી અને સર્વસ્વની અંદર, ત્યાગની અંદર એણે પોતાની દિશા બદલી નાખી, મોડું ફેરવી નાખી. પરિણામ એ આવ્યું, એને એમાં ભગવાન મળ્યો, ભગવાનની પ્રાપ્તિનો આનંદ એને મળ્યો, અને આનંદ આત્માનો આનંદ હતો. વસ્તુ મેળવ્યાનો નહીં, વસ્તુ ભેગી કર્યાનો નહીં, પણ વસ્તુ જરૂરિયાતવાળાને સુધી પહોંચાડી એના ત્યાગનો આનંદ. ત્યાગ કયો? પરમ ત્યાગ કયો? તો કે સુપાત્ર દત્તમ દાનમ પરમ કિંચ સુપાત્ર દત્તમ. જ્યાં સુપાત્ર હશે ત્યાં આપીશું, ત્યારે એ દાન કહેવાશે. એમ આપણી વૃત્તિઓમાં જેટલો ઊંચો અભિગમ હશે એટલી દ્રષ્ટિ પણ ઊંચી રહેવાની, અને ત્યાં જ આપણને જીવનમાં સાચી સમજણ મળશે. કોઈ દુરાચારી નહીં, સ્વાર્થની નહીં, માત્ર પરમાર્થની, કે મારે કંઈક કરવું છે, બીજાને માટે કરવું છે, ભલે મને કંઈક મળશે તો ઠીક છે, નહીં મળે તો વાંધો નથી, પણ મારે કરવું છે. ભગવાન સ્વયં ધરાતલ પર પધાર્યા અવતરિત થઈને, એમને શું મેળવવાનું બાકી હતું? છતાંય જગતના હિતને માટે, જગદહિતાય કૃષ્ણાય ગોવિંદાય, જગદહિતાય, જગતનું હિત થાય, લોકકલ્યાણ થાય, એટલે જીવનભર સંઘર્ષ ખેલ્યા કર્યો. એ કઈ દિવસ શાંતિથી બેઠા છે ભગવાન? કારાઘરમાં જન્મ, અને છેવટે બાણ ખાવાનો વારો આવ્યો જંગલમાં. અને પારધીને કહેલું કે મને ઉઠાવીને સમુદ્રના કિનારે લઈ જજે. એ ભગવાનના શરીરને ઉઠાવવા માટે કેટલી એકલો પારધી કેવી રીતે ઉઠાઈ ગયો હશે? ઢસડીને લઈ ગયો છે. માણસની વૃત્તિઓ જેટલી સમ્યક બનશે એટલું જ એનું જીવન ઊંચું બનશે. જીવનના આરંભથી, જન્મથી માંડીને પોતાના સ્વધામ ગમન સુધી જેણે માત્ર પરમાર્થ, પરહિતને માટે જ, ત્યારે તો ભગવાનનું બિરુદ મળ્યું. મિત્ર, ભગવાન કોણ કોણ સ્વાર્થમાં હતું? જગત હિતાય, જગતનું હિત કરવા માટે આવ્યા હતા, માટે ભગવાન છે. સ્વાર્થનો ત્યાગ કરે ને એની જ સુરતાઓ સુલટી બને. બાકી જે સ્વાર્થી છે એની બધી જ સુરતીઓ ઉલટી જ, અવળી જ ચાલતી હોય, એની મતી જ અવળી હોય, બેર મારી ગયેલી હોય. સવળે રસ્તે સવળો વિચાર એને આવે જ નહીં, એ અવળું જ સુજાડે, અવળું જ ચાલે. અહીંયા તો કે છે, ગગન ચઢા જબ ગમ પાયા સુરત ભયા હે સુલટી. મારી સુરતાઓ, મારા જીવનનો વ્યવહાર જે અત્યાર સુધી ઉલટો હતો, કુમાર્ગે હતો, હવે સન્માર્ગે આવી ગયો. ભગવાન સન્મતિ આપે તો જ માર્ગ જીવનનો સુધરે, બદલાય. બાકી સંઘ છે ને, સંઘ એ જ માણસને ઉપર કે નીચે લઈ જતો હોય છે. અને જ્યાં સમજણ હશે ત્યાં આગાડી એ માણસ જીતશે, એ સદગતિ પ્રાપ્ત થશે, કરશે, એનો મોક્ષ થશે. વૃત્તિઓ આપણી કોઈ પણ રીતે સુલટી બનાવવી, જે અવળી છે એને કોઈ પણ હિસાબે, એની સાથે સમજૂતી કરીને એની સાથે કોઈ પણ બાબતની પ્રવૃત્તિમાં જોડીને પણ આપણી આપણો જે અવળો માર્ગ છે, ઉલટો માર્ગ રૂપ અરૂપે વિરલા કો બૂઝે, કોઈક વિરલો જ એ સુલટો માર્ગ પ્રાપ્ત કરી શકે. અને એને માટે મહાપુરુષો લક્ષ્મણદાસજી મહારાજ પણ આપણને આ જ દ્રષ્ટિ આપે છે. સ્વાર્થ દ્રષ્ટિ છોડો, માત્ર પરમાર્થ વૃત્તિ હશે તો જ આગળ વધી શકાશે. પરમાર્થનો દેહ ધર્યો છે પાવન કરવા પ્રાણી, પ્રાણી માત્રની ઉપર કૃપા કરવા, દયા કરવા માટે જ આપે પરમાર્થનો દેહ ધારણ કર્યો છે, એમ લક્ષ્મણદાસજીને અનુભૂતિ થઈ પોતાના સદગુરુદેવમાં સંતરામ મહારાજમાં, કે આપ સામાન્ય નથી, પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક સોહી સુભગતનુ ધારી, જે ચરાચર વ્યાપક તત્વ છે તે આપ સ્વયં આ મારા ગુરુદેવ તરીકે શરીર ધારણ કરીને આવ્યા છે. આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. સુરત ભયા હૈ સુલટી, સદગુરુની અંદર પરમાત્માનું દર્શન થયું. નહીંતર સામાન્ય શિષ્યને ગુરુની અંદર પણ ગુરુના દર્શન નથી થતા, અવળું સૂજે. લક્ષ્મણદાસજી મહારાજ સ્વયં એક સાધુચરિત છે, જન્મો જન્મના સંત છે, અને એને જે સદગુરુ મળ્યા છે એ પણ જન્મ જન્માંતરના સદગુરુ મળ્યા છે, અને એને કારણે સદગુરુદેવની અંદર સાક્ષાત ચરાચર વ્યાપક પરમાત્મ તત્વનું દર્શન થયું છે. કારણ અનુભવ છે, અને અનુભવ પ્રમાણે મહારાજે લક્ષ્મણદાસજીને પણ એવો જ અનુભવ કરીને આત્મદર્શન કરાવ્યું છે. જ્ઞાન હોઈ શકે, વિદ્વાન હોઈ શકે, પણ અનુભવ એટલે સદગુરુ જ્ઞાની હોય તે જરૂરનું છે, પણ અનુભવી હોય એ વધારે જરૂરનું છે. જ્ઞાન નહીં હોય તો ચાલશે, પણ અનુભવ પહેલો જોઈશે. રામકૃષ્ણ દેવ ક્યાં ભણેલા હતા, પણ અનુભૂતિ હતી. વિવેકાનંદ ભણેલા, ગ્રેજ્યુએટ હતા, કાયમ પાસે જાય, અને એકવાર એ ભણતરનું જે જ્ઞાન હતું એનાથી વિવેકાનંદ એવા અકળાઈને કહ્યું, ગુરુદેવ હવે કૃપા કરો, આ બધું જ હું ભૂલી જાઉં, આમાંનું કશું જ મને યાદ ના રહે, મારે કશું જ નથી થયું, મને ભૂલાડી દેમ કરીને પોક મૂકીને રડ્યા છે, મારે આ જ્ઞાન નથી જોઈતું, જેને ગ્રેજ્યુએટ કહેવાય, મારે અનુભવ જોઈએ છે. ત્યારે પરમહંસ દેવે જોયું કે હવે આનો ભણતરનો અહંકાર તૂટ્યો છે, ત્યાર પછી અનુભવો પણ આપ્યા છે, એટલે હવે અનુભવ આપું છું. એટલે જ્ઞાન પ્રધાન કરતાં અનુભવ પ્રધાન જરૂરનો છે. આમ જોઈએ તો બંનેની જરૂર છે, જ્ઞાન અને અનુભવ, અનુભૂતિ તે સર્વશ્રેષ્ઠ ગણાય, પણ એકલો જ્ઞાની કથાની વાતો કરી શકશે પણ વાસ્તવિકતા નહીં આપી શકે, એના સ્વરૂપનું દર્શન નહીં કરાવી શકે. ખલ જ્ઞાની નવ થઈએ કર વિવેક વિચાર, શું બેઠો આળસ આણીને કર વિવેક વિચાર. જ્ઞાની થવાનું પણ દંભી નહીં, જ્યાં જ્યાં દંભ હોય છે ને ત્યાં આગળી ક્યારેય પણ અનુભૂતિ નથી હોતી. માત્ર જ્ઞાનનો પંડિતાય વિદ્વાન વિદવત્તાનો કે બહુ તો કથાકાર તરીકેનો અહંકાર હશે, પણ એનામાં અનુભૂતિ નહીં હોય. અહીંયા અનુભૂતિની આવશ્યકતા છે, અને જો એને અનુભવ થાય તો જેમ લક્ષ્મણદાસજી મહારાજને મહારાજે અનુભવ કરાવડાયો, અને મહારાજે લક્ષ્મણદાસજીએ કહ્યું સ્વયં આપ કોઈક સામાન્ય નથી, કોઈક મનુષ્ય નથી, કોઈક સાધુ પણ નથી, આપ તો પૂર્ણ બ્રહ્મ છો, ચરાચર વ્યાપક છો, આપનું સ્વરૂપ એ પરમની પ્રાપ્તિમાં એમાં ભળી ગયેલું છે, પ્રાપ્ત થઈ ગયું. તો જો આવી અનુભૂતિની અવસ્થા હોય જેની પાસે, એ જ અનુભવ કરી શકે.